લગભગ આજે જો આપણે જોઈએ તો 2009ની સાલનો આ બીજો રવિવાર છે. આપણે કદાચ એમ કહી શકીએ કે બે પગલા આ 2009ની સાલમાં મૂક્યા. ઘણા બધાએ ઘણી બધી નિર્ણયો લીધા હશે, વેઇટ લોસ કરવાનું, દરરોજ બાઇબલ વાંચવાનું, જૂઠું ન બોલવાનું, પણ 25% જો કોઈ એ નિર્ણયોના ભોગ પણ બની ગયા હશે. પણ પ્રભુનો સંત એમ લખે છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહીને કોઈ નિર્ણય કરો તો એ નિર્ણય તમે જરૂર પૂરો કરો છો. પણ એથી વિશેષ આગળ લખતા એ કહે છે કે પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછો કે પ્રભુ 2009ની સાલની અંદર મારે શું નિર્ણય લેવો, તો પ્રભુ કદાચ છે ને તમને અને મને એમ કે તમે વધારે અને વધારે આત્મિક ફળ આપો, નમ્ર બનો, એકબીજા પર પ્રીતિ રાખો, તમારા જીવનને વશ કરો, તારા દુશ્મન પર પ્રેમ કર, ભલું કર. અને દુનિયામાં જેઓને આ 2009 સુધી સુવાર્તા નથી મળી, જેઓએ પ્રભુનું નામ જાણ્યું નથી, તેમને કોઈ પણ રીતે તમે સુવાર્તા આપો અને ઘણી બધી રીતે એ પ્રભુની વાત આપણને વધારે ગમે અને વધારે આપણે તેને પાડી શકીએ એ હું ખાતરીપૂર્વક તમને કહું છું. પણ આપણે આ દુનિયામાં રહીએ છીએ અને જો દુનિયાનો વિચાર કરીએ અને જો આપણે ઇકોનોમીનો વિચાર કરીએ તો 2009મું વર્ષ ઇકોનોમિકલી બહુ જ ડાર્ક વર્ષ દેખાય છે. પુષ્કળ જોબો લોસ થઈ છે, ઘણા બધા ધંધાઓ બંધ થઈ ગયા છે, ઘણી બધી મુશ્કેલી છે. તમે પોલિટિકલી જુઓ તો દુનિયાના જુદા જુદા ભાગોની અંદર યુદ્ધ અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તમે ઇઝરાયલ અને ગાઝાને જુઓ, ભારત અને પાકિસ્તાનને જુઓ, અફઘાનિસ્તાનમાં જુઓ અને બીજા આરબ દેશની અંદર જુઓ, આફ્રિકામાં જુઓ, ત્યાં આગળ દરેક જગાએ આ 2009નું વર્ષ એ કહે છે એ યુદ્ધ અને યુદ્ધના ભણકારા ત્યાં વાગી રહ્યા છે. ગયા અઠવાડિયે હું થોડો સમય મળ્યો ત્યારે હું ન્યૂઝ જોતો હતો અને મેં ન્યૂઝમાં જોયું કે સૂર્ય મંડળમાં થી દર વર્ષે થોડા થોડા મેટ્રોઇડ નીકળે છે, પણ 2009ની સાલમાં એમ કહે છે કે જે અત્યાર સુધી મેટ્રોઇડ હતા, ખરતા તારાઓ હતા, તે લગભગ 100 ટાઈમ્સ વધારે થઈ જશે. અને જો આવું થશે અને થાય એની વકી છે તો યુરોપ અને અમેરિકાના ટેલિફોન, એના કોમ્પ્યુટર, ટેલિવિઝન અને ઇલેક્ટ્રિસિટીમાં મુશ્કેલી પડે એમ લાગે છે. પણ આ બધું એ દુનિયાની રીતે આપણે જોઈએ તો 2009નું વર્ષ આપણા માટે બહુ જ મુશ્કેલ વાળું લાગે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે જે તમારામાં છે એ પવિત્ર આત્મા, એ જે દુનિયામાં છે શેતાન, એના કરતા વધારે સમર્થ છે. અને એ પવિત્ર આત્માની મારફતે આપણે ઘણું બધું સારું કરી શકીએ છીએ જો આપણે ઈશ્વરની સંગતમાં રહીએ. આ નવા વર્ષની અંદર આપણે એક નવું કામ કરીએ, આપણે જો હજુ સુધી નવો જન્મ પામ્યા નથી તો નવો જન્મ પામીએ, જો આપણે હજુ નવું હૃદય નથી મળ્યું તો આપણે નવું હૃદય પ્રાપ્ત કરીએ, આપણે કહે છે નવી ઉત્પત્તિ બનીએ, કે જે પ્રભુને ગમે તે જાતની આપણે ઉત્પત્તિ બનીએ, આપણો જે ભૂતકાળ છે એને ભૂલી દઈએ અને નવેસરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણી શરૂઆત કરીએ અને પ્રભુની રાહ જોઈએ. અને 2009નો દિવસ એ આપણા માટે આશા અને શાંતિનો દિવસ બની જશે એની હું તમને ખાતરી આપું છું. જ્યારે પિત્તર પ્રભુ શ્રીકૃષ્ણની સાથે હતો અને પ્રભુ શ્રીકૃષ્ણની સાથે લગભગ 3 થી 3.5 વર્ષ સુધી એને આ પ્રભુ શ્રીકૃષ્ણની રાત સાથે રહીને એની સાથેના ચમત્કારો એને જોયા. પ્રભુની સાથે રહીને એની જે ઈશ્વરની સાથેની સંગત હતી તે એને જોઈ. પણ એના જીવનમાં તમે જુઓ તો આપણને એમ લાગે છે કે પિત્તર હજુ પ્રભુ શ્રીકૃષ્ણને બરાબર ઓળખી શક્યો નથી. અને એ જ એ જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણ એને પૂછે છે કે તું મારા ઘેટા પાર, ત્યારે એને અચરત લાગે છે, એ નબાઈ પામે છે. જ્યારે એ પ્રભુ શ્રીકૃષ્ણ 70 જ્યારે એના શિષ્યો એને મૂકી અને જતા રહ્યા, જ્યારે એને કહ્યું કે મારું માંસ એ ખાવા માટે છે અને મારો લોહી એ પીવા માટે છે, અને જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણ પિત્તરને પૂછે છે અને તારા શિષ્યોને પૂછે છે કે શું તમે પણ મને મૂકીને જતા રહેશો, ત્યારે પિત્તર શું કહે છે કે અનંત જીવનની વાતો તારી પાસે છે. અનંત જીવન પ્રભુ પાસે છે એ હજુ સ્વીકારતો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે અનંત જીવનની વાતો છે એ જાણતો હતો. પિત્તર એને પૂછે છે કે મેં બધું છોડીને આવ્યા, અમારા મા બાપ છોડી દીધા, ઘરબાર છોડી દીધું, અમને શું મળશે? કારણ કે પ્રભુની સાથેની એની સંગત હજુ થઈ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા, સજીવન થયા, પિત્તરને ખાતરી હતી, પણ એ કહે છે કે ચાલો આપણે માછલા પકડવા દઈએ, કારણ કે એના નવા જીવનની એને ખાતરી નથી. પણ જ્યારે એને નવો જીવન નવા જન્મની ખાતરી થાય છે ત્યારે તમે જુઓ કે પિત્તરના હૃદયમાં અને પિત્તરના જીવમાં કેવું પરાક્રમ થાય છે. 50મા રવિવારે કે છે 3000 માણસોને એ પ્રભુની ત્યાં ગમ લાવે છે અને ત્યાં તેમને બાપ્તિસ્મા કરે છે. સુંદર નામના દરવાજાની અંદર કહે છે કે એ ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું કે તું ઊભો થઈને ચાલતો થા. એ પિત્તર પોતાનો અનુભવ લખતા અહીં આપમણે કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ બાપને ધન્યવાદ હોરો કે તેણે પોતે ઘણી દયા રાખીને મોયેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું અવિનાશી નિર્બળ તથા કર્મમય જનાર વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે. આપણને નવો જન્મ આપ્યો છે એ સારું કે જે વતન એણે આકાશમાં રાખ્યું છે એના આપણે ભાગીદાર થઈએ. તમે અને હું નિયમિત બાઇબલ સ્ટડી કરતા હોય, નિયમિત પ્રાર્થના કરતા હોય, નિયમિત ચર્ચમાં આવતા હોય, પણ જો પિત્તરની જેમ હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફક્ત એ તાણનો સંદેશો લાવનાર જ છે એ માનતા હોય તો યાદ રાખજો તમારે અને મારે એ નવો જન્મ પામવાની જરૂર છે. કારણ કે પ્રભુ એ અનંત જીવનની વાતો સાંભળાવનાર નથી, પણ અનંત જીવન લાવનાર છે. એ અનંત જીવન ને માટે તમારે અને મારે એ નવા જન્મ પામવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જો તમારે આવવું હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જો તમારે રહેવું હોય તો એના જેવી નવી ઉત્પત્તિ થવાની તમારી અને મારી જરૂર છે. અને પાઉલ બહુ જ સત્ય શબ્દોમાં આપણે કહે છે એ માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે જતું રહ્યું છે અને જુઓ સગળું નવું થયું છે. આ અનુભવ તમે ક્યારે કરી શકો કે તમે નવી ઉત્પત્તિ છો? નવી ઉત્પત્તિને માટે તમારે જાણવું જોઈએ કે તમે ખ્રિસ્તના જેવા છો. ગયા મહિને જો મારી ભૂલ ન થતી હોય તો ડિસેમ્બરની અંદર ચેનલ 29 પર મુસાફ હુસેન યુસફ નો ખાસ ઇન્ટરવ્યુ આવ્યો હતો અને આ મુસાફ યુસફ એક કહે એનો બાપ એ જે હમાસ ચળવળ છે એ ચળવળનો લીડર નહીં પણ એ મૂવમેન્ટને સ્થાપન કરનારો હતો અને આનો દીકરો 18 વર્ષે એ ઇસ્રાયલની જેલમાં ત્યાં હતો અને ઇસ્રાયલની જેલની અંદર જ્યારે હતો ત્યારે જે એનું પરિવર્તન થયું એનું પરિવર્તન બે વર્ષે થયું બે વાતે થયું એક તો જે આ મુસલમાનો હતા કે જેઓને જેલમાં મૂકવામાં આવ્યા હતા એ લોકો હમાસના લોકો આ હમાસના મુસ્લિમો વચ્ચે બહુ જ ક્રૂર રીતે વર્તા હતા અને આ મોશાબ એ છેરે ને સમય મળ્યો ત્યારે એ બાઇબલ વાંચતો હતો કારણ કે એનો એક ખ્રિસ્તી મિત્ર એને બાઇબલ આપી ગયો હતો અને જ્યારે બાઇબલ વાંચતો હતો ત્યારે એને ખાતરી થઈ કે આ કુરાન કે જે 1400 વર્ષ કરતા વધારે વર્ષો સુધી માણસોને છેતરે છે એ તો પાખંડ છે એ કહે છે કે હું મુસ્લિમ ધર્મનો જ્યારે હું તજી દેવા માંગતો હતો તજી દીધું ત્યારે કહે છે મને બહુ જ દુઃખ થયું કહે છે હું મારા શરીર પરથી જ્યારે કહે છે મારી આ ચામડી ઉખેડી નાખતો હોય એવું મને લાગતું હતું પણ કહે છે મને ખાતરી છે કે હવે મારું નવીનકરણ થયું છે અને પ્રભુ સુ ખ્રિસ્તને લાતે મને અનંત જીવનની ખાતરી થઈ છે અને જ્યારે રિપોર્ટરને પૂછ્યું કે ભાઈ જો તમે મુસલમાન હો અને મુસલમાન ધર્મ તમે છોડી દો તો મોત એ તમારા માટે સજા છે એને કહ્યું હા હું જાણું છું અને મારા માટે મારું ધડ જુદું કરવા માટે ઘણા બધા ડોલરનું ઇનામ મૂકવામાં આવ્યું છે પણ મારી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એને કોઈ લઈ લેવાનું નથી હાલેલુયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સ્તુતિ થાવ એ નવીન જીવન એ આપણે મેળવવાનું જરૂર છે આપણે નવા હૃદયની જરૂર છે જો આપણી પાસે નવું હૃદય નથી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમાં વાસો કરી શકે નહીં અને એથી જ કરીને આપણે આ પ્રમાણે હસ્કેલ કહે છે હું તમને શુદ્ધ કરીશ હું તમને નવું હૃદય આપીશ અને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષણ હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ હું મારો આત્મા તમારા મૂકીશ અને તમે મારા વિધિઓ પ્રમાણે ચાલશો પ્રભુ યહોવા તેના ભક્તિ મારફતે આપણને આ નવું હૃદય આપવા માગે છે અને જો તમે નવું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી મેળવો તો જે જૂના હૃદયનો જંક છે એ જંકને અંદર ન રાખો મને એક વાત યાદ આવે છે કે છે એક બાઈ લાકડા લઈને જતી હતી અને ત્યાં ગાડી એક મિશનરી ત્યાં કે છે એ ગાડું લઈને પ્રભુની સુવાર્તા માટે જતા હતા અને આ બાઈ ને જોઈને એમને દયા આવીને એમણે કહ્યું કે બેન અમે ત્યાં જઈએ છીએ તમે મારી સાથે આવો અને ગાડામાં બેસી જાઓ અને બાઈ કહ્યું બહુ મહેરબાની ભાઈ અને બેન ગાડીમાં બેસી ગયા ગાડામાં બેસી ગયા એમના માથે પેલો ટોપલો હતો એ ટોપલો એમણે માથા પર રાખી મૂક્યો અને મિસ્ત્રી ભાઈએ પૂછ્યું કે બેન આ ટોપલાને નીચે મૂકો ને તા કે જે તમે મને આ ગાડામાં બેસવા દીધી એ જ તમારો આભાર માનું છું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગાડામાં બેસી ગયા છીએ પણ જે ટોપલો છે એ ટોપલો હજુ આપણે એને નીચે મૂકવા માંગતા નથી આપણે જો નવું હૃદય પામીએ તો આપણે નવા બનવાની જરૂર છે પ્રભુનો સેવક માર્થી બહુ જ અજાયબ રીતે કહે છે ઓ વૈતૃ કરનારાઓ તથા પાપના ભારથી લદાયેલાઓ તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને નવું હૃદય આપવા માંગે છે એ પ્રભુ તમને વિશ્રામ આપવા માંગે છે જો તમે અને હું એની પાસેથી નવું હૃદય સ્વીકારીએ ઘણા બધાને મિસ ખોરી ફેન ભૂમની આત્મકથા ખબર છે. જ્યારે જર્મની અંદર કોન્સન્ટ્રેટર કેમ્પ ની અંદર આ યહૂદીઓને દુઃખ દેવામાં આવતું હતું, એમની પર કે છે આકરી છાકરી કરવામાં આવતી હતી, ત્યારે આ ખોરી ટેન ભૂમ ત્યાં રહી અને જેઓ મુશ્કેલીમાં હતા તેઓને મદદ કરતી હતી, તેઓને એ પ્રભુ યેશુ ખ્રિસ્તની વાત કરતી હતી. આ કેમ્પ ની અંદર તેના પપ્પા 10 દિવસમાં મરી ગયા, તેની બા બેન 59 વર્ષે મરી ગઈ. આ પ્રમાણે આ ટેન કુટુંબે લગભગ 4 માણસો ત્યાં ગળી કોન્સન્ટ્રેશન કેમ્પ ની અંદર ગુમાવ્યા. પણ આ બાયનો જરા પણ વિશ્વાસ ઓછો થયો નહીં અને આ બાએ પ્રભુનું કામ કરવા લાગી. અને એકવાર એવો સમય બન્યો કે જ્યાં ગાડી એક સમારંભ ની અંદર એક માણસ આવી અને એને આગળ એનો હાથ લાંબો કરે છે અને મિસ કોરી જોવે છે અને તો કહે છે કે આ તો એ જેલર છે, એ કોન્સન્ટ્રેશન કેમ્પ ની અંદર ત્યાં ગાડી અમારી પાસે મજૂરી કરાવતો હતો. પણ આ માણસનું બદલાણ થયું હતું, એ ખ્રિસ્તી બન્યો હતો અને ખોરી એનો હાથ લાંબો કરી અને એને જ્યારે મળે છે ત્યારે કહે છે મારા હૃદયની અંદર એના માટે પુષ્કળ આનંદ થયો. આ એનું નવું હૃદય હતું, એણે સંપૂર્ણ પ્રમાણે આ જે જેલર હતો કે જે માણસ તેની ચોકી કરતો હતો એને માફ કરી દીધું. 4/15/83 91 વર્ષે એના જન્મ દિવસે એ મરણ પામી અને યહૂદીઓ એમ માને છે કે જે દિવસે તમે જન્મ્યા તે દિવસે તમે મરણ પામો તો એ તમારા માટે ભાગ્યવાન દિવસ બની જાય છે. પણ આ બધું ક્યારે બની શકે જો આપણે આપણા ભૂતકાળને ભૂલી જઈએ. આપણો ભૂતકાળ કેવો છે એની જરા પણ આપણે ચિંતા ન કરીએ. અને એથી જ પાઉલ કહે છે કે ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું નથી કહેતો, પણ હું એટલું જ કહું છું કે જે પછવાડે તેને છે તેને વિસરીને જે આગળ છે તેની તરફ આગળ ધસીને ઈસુ ખ્રિસ્ત દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની બની આગળ વધુ છું. આજે તમારું અને મારું નિશાન કયું છે? શું પ્રભુ યેશુ ખ્રિસ્તનો વધસ્તંભ એ તમારું અને મારું નિશાન બન્યો છે? એ નિશાન જો બન્યો છે તો 2009 ના વર્ષની અંદર આપણે એની સંગાતે આનંદમાં એ વર્ષમાં પ્રવેશ કરીશું અને પૂરો પણ કરીશું. પણ આપણે એ જરૂર છે કે પ્રભુ યેશુ ખ્રિસ્તના માટે આપણે રાહ જોઈએ, કારણ કે પ્રભુ યેશુ ખ્રિસ્તનું આગમન એ દૂર નથી. હું થોડા સમય પહેલા વાંચતો હતો અને હું તારીખ કહેતો નથી, પણ એમનું એમ કહેવું છે કે 2012 ની અંદર આ પ્રભુ યેશુ ખ્રિસ્તનું આવવું થશે અને 2012 ની સાલમાં એ તેની કે છે જે મંડળી છે જેનું ચર્ચ છે એને કહે છે એ ઉંચકી લેશે. ત્યાર પછી સાયલ ની અંદર 7 વર્ષ સંધિ થશે, ત્યાં ગાડી ફરીથી નવું મંદિર બનાવશે, ત્યાં ગાડી બલિદાનો અપાશે અને ત્યાર પછી ફરીથી મુશ્કેલી શરૂ થશે અને પછી પ્રભુ યેશુ ખ્રિસ્તનું આવવું થશે. ભાઈઓ અને બહેનો, બહુ સમય રહ્યો નથી, આપણે પ્રભુની રાહ જોઈએ. અને એથી જ પ્રભુ ત્યાં ગાડી પ્રકટીકરણના 3 અધ્યાયમાં પ્રમાણે કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું, જો તમે મારી વાણી સાંભળી અને બારણું ખોલો તો હું અંદર આવીશ અને તમારી સાથે જમીશ અને તમે મારી સાથે જમશો. આદમ અને હવાની સાથેની જે સંગત યહોવા બાપે ગુમાવી એ સંગત પૂરી કરવાને માટે એના પુત્ર પ્રભુ યેશુ ખ્રિસ્તને તમારા અને મારા માટે મોકલી દીધો છે. જો આપણે એને માટે બાણું ખોલીએ તો ગીત શાસ્ત્રી આપણે કહે છે યહોવાની વાટ જો, યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. यस्ता आया प्रमाण कैसे पण यहोवा आणि वाट दुनार नऊ सामर्थ्य पामसे तेव गरुणी पेथे पाखो पसासे तो दौड़से ने थाकसे नहीं तो आगर चालसे अने निगत थसे नहीं प्रभु तमने खात्री आपे से जो ईश्वरी संगत में आप रहिए तो आपने निर्गत थवाना थी आपने नासी पास थवाना थी 2009 वर्ष एके एक दिवस एके एक पर प्रभुए तमारा अने मारा माटे एक खास दिवस बनायो छे ते आपने શાંતિ આપવા માગે છે તે આપણને નવી આશા આપવા માગે છે જો આપણે તેની સંગત માણવા માંગતા હોઈએ તો યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી કેમ કે તેની દયા અખૂટ છે તે દર સવારે નવી થાય છે તારું ન્યાયપણું મહાન છે મારો જીવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે તેથી હું તેના પર આશા રાખીશ જેઓ તેની વાટ જુએ છે અને જે માણસો તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે યહોવાના તાણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી તે સારું છે પ્રભુની વાટ જોઈએ પ્રભુને આપણું જીવન અર્પણ કરીએ એની ઈચ્છા પ્રમાણે પ્રભુ એ આપણા હૃદયને સાફ અને શુદ્ધ કરે તેનો પવિત્ર આત્મા તેની અંદર મૂકે પ્રભુનું આવવું બહુ જ નજીક છે તેના માટે આપણે તૈયાર થઈએ 2009 વર્ષ દુનિયાની રીતે ગમે તેટલું ખરાબ દેખાતું હોય પણ જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે જેઓ પ્રભુના બાળકો છે જેઓ પ્રભુની સંગતમાં છે તેઓને માટે કોઈ મુશ્કેલી નથી આપણા માટે શાંતિ અને આશા અનંત જીવનની ખાતરી એ પ્રભુ યેશુ ખ્રિસ્ત તમને અને મને આપવા માગે છે જો આપણે તેની સંપત્તામાં જીવીએ તો પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો